જે ઉદયથી કઈ ફરક નથી, અરે કદાચ અસાતાનો ઉદય હશે તો જીનંદ દેવના દર્શનના પરિણામથી તારી જે તત્વની દ્રઢતા થશે એ ઉદય પ્રસંગમાં તને ટકાવી રાખશે. તત્વ અભ્યાસનું એક બળ શું છે, એનું સામર્થ્ય તાકાત શું છે, ગમે એવા ઉદય પ્રસંગમાં પરિણામને એ ટકાવી છે. ક્યારેય પણ ન વિચારું સાધનાના માર્ગે હું જાઉં છું તો સાધ્ય પદને પામેલાના મારા જીવનમાં સૂરજ ઉગે કે ન ઉગે મને જીનદેવના દર્શન થવા દે, એવી જો કોઈ ભાવના છે તો આ તત્વનું કઈ પરિણમન થશે. નહીતર તો એક જગ્યાએ એક જાણે લખ્યું છે, સાંભળીને ફૂટા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એમ જો અંદરની પોતાના આત્માની અને વિકલ્પના કાળમાં ઉપકારી પ્રત્યેની ભક્તિ ભાવના તો જાગતી નથી તો તત્વનું પરિણમન થવું અશક્ય રહેશે. આપણે આપણા થોડાક સમય સારના વિષય ઉપર આવી જઈએ. ઘણા વખત પહેલા આપણે થોડુંક લીધું હતું સમય સારની એક ગાથાથી લઈને, એમાં થોડુંક છેલ્લે છેલ્લે જલ્દી લીધું હતું, થોડુંક આજ જેટલું ચાલે એટલું. આજે 19 ગાથાથી થોડુંક આપણે આગળ વિચારીએ કે 16 ગાથા સુધીની તો વાત શું લીધી હતી કે જેમાં પેલી ઉપોદઘાતની પીઠિકાની 12 ગાથા હતી, પછી 13 અને 14 એ બે સેના માટે હતી, સમ્યક દર્શનની, કારણ કે સમ્યક દર્શનની વાત અને શુદ્ધનય દ્વારા પણ સમ્યક દર્શનના વિષયની વાત. પછી 15માં કોની વાત કરી, જીન શાસન દ્વારા ભાવસુદ્ધ જ્ઞાનની વાત કરી અને એટલા માટે જ્ઞાનની વાત. પછી 16મી ગાથામાં શું કર્યું, એમાં ચારિત્ર ઉમેરી દીધું અને એને આખું શું કીધું, મોક્ષ માર્ગની આખી વાત આવી ગઈ. એના પછી 17-18માં પણ ત્રણેયની વાત આવે ને, આત્માને પ્રથમ જાણવો પછી એનું શ્રદ્ધાન અને એનું આ એમ કહીને પણ કીધું છે કે મોક્ષ માર્ગની જ વાત કરી. એ આખી એક વાત કરીને પછી 19 ગાથાથી શું વાત આવી, તો જેનું ટાઈટલ છે આમાં જોવું હોય તો 52 પાને છે અને 19 ગાથાનું ટાઈટલ. વળી પૂછે કે આત્મા કેટલા વખત સુધી, એટલે કે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે. હવે એનાથી એક જુદી વાત લે છે કે અહીંયા તો મોક્ષ માર્ગને સાધનની વાત કરી, હવે પ્રશ્ન છે કે હું તો અત્યારના કેવો છું, અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની છું. તો પ્રશ્ન થાય ને કે આપે તો સારી વાત કરી, એ અસ્થિતિ વાત કરી, પણ અત્યારનો હું કેવો છું, અજ્ઞાની છું, તો હું ક્યાં સુધી રહે. અજ્ઞાનીના લક્ષણ પછીની વાત છે, અત્યારના કોની વાત આવે છે, કાળની વાત આવે. એવી રીતે જ્ઞાનીના લક્ષણની વાત પછી આવશે, અહીંયા તો કેટલો સમય સુધી. અને એના દ્રષ્ટાંતમાં જો આપણે વાંચીએ, સામે ટીકા છે 19મી ગાથામાં અને એમાં બે પ્રકાર લેશે. એમાં કોઈ પણ વસ્તુ હોય છે, વાસણ આદિ ઘડો હોય છે એની વાત કરે છે. એમાં જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં એક, પછી બીજું પોળું તળિયું આદિ પેટાળ આદિના આકારે પરિણમન થયેલ પૂદગલ સ્કંધોમાં આ ઘડો છે. એમાં કદાચ ન હોય તો કદાચ શાસ્ત્રમાં ફરી છે. તો એની બે વાત આવી, પેલા શું આવી છે, સ્પર્શ રસગંધ આદિ ભાવ, અને પછી શું છે, પોળું તળિયું છે અને પેટાળ છે એ આકાર, બે શું આવ્યું, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. સ્પર્શ રસ ગંધ વણી શેની વાત આવી, અર્થ પર્યાયની, અને પેટાળની બધી વાત શું આવી, એ વ્યંજન પર્યાય. અને એમાં આ ઘડો છે. અને એવી જ રીતે અહીંયા આત્મા માટે કઈ વાતો થશે, તેના માટે દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ ત્રણે લેશે. ઓલામાં જ દ્રષ્ટાંતમાં બે લીધી, અર્થ પર્યાય અને વ્યંજન, અને અહીંયામાં હવે કહેશે ત્રણેય. કોણ ત્રણેય, જો એ ગાથાર્થમાં પણ છે, જ્યાં સુધી આ આત્માને ઉપર છે ને ગાથાર્થ, જ્યાં સુધી શબ્દ કોને દેખાડે છે કે અહીંયા કાળની મર્યાદ અજ્ઞાન છે, આત્મા ક્યાં સુધી રહેશે, જ્યાં સુધી આત્મા રહેશે નહીં, સ્વભાવને કાળની મર્યાદા નહીં, અજ્ઞાનતાને કાળની મર્યાદા, અને જ્ઞાનાવરણી દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને શરીર આદિનો આવી ગયા ત્રણેય. ક્યાંય પણ અહીંયા વિચારી લેવું, એકની વાત હશે તો ત્રણેય સમજી લેવા, ક્યારે, કારણ કે ત્રણેયનો શું છે, એકબીજા સાથે શું છે, એક સંબંધ છે. અવિના ભાવ હોય કે ન હોય, પૂર્વના કર્મના બંધાયેલા છે, ના ઉદયથી શું મળે છે, નો કર્મ. અને એનું લક્ષ કરીને આપણે શું કરીએ છીએ, ભાવ કર્મ. ફરીથી ભાવ કર્મથી શું થાય છે, કર્મ બંધાય. કર્મ પછી શું મળે છે, આ રીતે શું કરે છે, ચાલ્યા. એટલા માટે એકને પણ કદાચ વાત કરી હોય તો સાથે બધા એમાં ગર્ભિતપણે બધા સમજી લે. તો એ ત્રણમાં હવે શું શબ્દ વાપરે છે, આ હું છું અને હું માં આ કર્મ ને નો કર્મ છે એવી બુદ્ધિ. બે વાત કહી લીધી, આ હું છું અને મારામાં એ છે, એકત્વ અને મમત્વ. હું એમાં છું અને એ મારામાં, હું એમાં છું એ એકત્વ. અને એ ક્યાં તત્વ નહીં ભૂલ, જીવ તત્વ નહીં ભૂલ. કારણ કે જીવને જીવ પણ એના માનતા કેવા રૂપે માન્યો, અજીવ. અને એ મારા છે, એમાં શું આવી ગયું, મમત્વ આવ્યું. અને એમાં કોની ભૂલ આવી, અજીવ. કે અજીવને અજીવ રૂપે ન માનતા એને કેવા રૂપે માન્યા, જીવ પણ એને માન્યા. તો એવી, અને શબ્દ ફરીથી શું આગળ વાયું, એવી બુદ્ધિ છે ત્યાં સુધી. બુદ્ધિ શબ્દ વાપરો છે, શું કામ બુદ્ધિ શબ્દ વાપરો છે, એ તારી માન્યતા છે. એવું થતું નથી, અને જો તું માને એવું જો થાય તો પછી અજ્ઞાન કેમ કહેવાય. ફરક શું પડે છે, અજ્ઞાન શા માટે કહેવાય છે, કે જેવું છે એવું આપણે માનતા નથી, અને જેવું માનીએ છીએ એવું ત્યાં વસ્તુ સ્વરૂપ છે. બહુ સુંદર શબ્દોથી આ આપણી ભૂલની વાત, ભૂલને કારણને દેખાડીને કારણ પણ આપી દીધું. પ્રશ્ન તો શેનો છે, ક્યાં સુધી, કારણનો છે. પણ આચાર્ય જવાબ પણ આપી દીધો કે શા માટે છે, કારણ આપી દીધું. તો શું કારણ છે, કે નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં, જેને સીધી ભાષામાં એનું એકત્વ, મમત્વ, કર્તૃત્વ, સ્વામિત્વ, ભોક્તૃત્વ, જે કાંઈ સ્વરૂપને ભૂલીને જે કાંઈ તારા બીજામાં મારા પણ હું માન્યું છે, યાદ રાખજે, યાદ રાખજે. શું યાદ રાખજે, કદાચ કસાઈની મંદતામાં શુકલેશાના પરિણામ હશે તોય અજ્ઞાની છો. કદાચ શોપક્ષમ જ્ઞાનમાં ક્યાં સુધી પહોંચી, અગિયાર અંગ ને નવ પૂરા સુધી પહોંચ્યા, તો યાદ રાખજે તું કેવો છો, અપ્રતિબુદ્ધ. શબ્દ એમાં છે ને, અપ્રતિ અને બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાન, અને પ્રતિ એટલે જેવું છે તેવું, જેમ બોલો ને પ્રતિબિંબ કહીએ. તો એ સામે વસ્તુ હોય અને અહીંયા કેવું હોય, ઇમેજ, પ્રતિબિંબ, એવું. તો જેવું વસ્તુ સ્વરૂપ છે એવું જ્ઞાન, અને અ એટલે નથી. તો એ રીતે એમાં વાત કરીને હવે એના ઉપરથી આગળમાં ત્રણ ગાથા આવે છે. હવે કરે છે એ અપ્રતિબુદ્ધનું લક્ષણ શું, ઓલા માટે શું આવ્યું હતું, કાળ આવ્યું હતું. હવે અહીંયા પૂછે છે, દેખાય કેવી રીતે, કે અજ્ઞાની હોય એને શું હોય, માથે બે સિંગડા હોય, ક્યાં હોય, જ્ઞાનીને સિંગડા ન હોય નહીં, અજ્ઞાની હશે એને કંઈક પૂછડું હશે, કંઈક સુધું હશે ને, શરીર જુદું હશે. અચ્છા લઈએ, અજ્ઞાનીનું શરીર કાળું કુબડું હશે અને જ્ઞાનીનું સુંદર શરીર નહીં, સ્ટ્રોંગલી બિલ્ટ હશે જ્ઞાની, એવું હશે. ફરીથી એક વિચારવું છે, જ્ઞાનીને ઓળખવાનું લક્ષણ, સાધન ક્યાં હશે, સંયોગમાં હશે, કર્મમાં હશે, એના ઉદયમાં હશે, અસ્થિરતાના ભાવમાં હશે, કે જ્ઞાનમય આત્માની પરણતી છે એનાથી જ્ઞાની ઓળખાશે. અને પરણતીમાં પણ મુખ્યપણે શ્રદ્ધાની પરણતી, ભેદજ્ઞાનની પરણતી એ જ્ઞાની. તેની ત્રણ ગાથા છે, એમાં ફરીથી સરસ, એમાં બધું સરસ જ હોય છે, છતાં માની લે ગાથા તો વાંચીએ. એમાં પાનું 55 ઉપર છે, ત્રણ ગાથા 20, 21 અને 22. અહીંયા પેલા દ્રષ્ટાંત આપે છે, જે પુરુષ પોતાથી અન્ય જે પડદ્રવ્ય, પડદ્રવ્યમાં હવે કોણ લીધા છે, સચિત એવા સ્ત્રી પુત્ર આદિ, અચિત એટલે ધનધાનાદિક, અને અથવા મિશ્ર એટલે ગામનગર. ફરીથી સચિત એટલે સગા સંબંધીનો આત્મા લેવો, એનું શરીર ના લેવું. અહીંયા જે સ્ત્રી પુત્રાદિ લીધા ને એનો શું લેવો, સચિત લીધું છે એટલે જીવિત એનો આત્મા લેવો. શરીરમાં માનીતી હાવ જુદું છે. પછી બીજા કેવા લીધા, 12માં ધનધાન જે છે ને, બાયના પરિગ્રહ જે 12માં બીજા અજીવ, એ બધા અચિત. અને આખું આ ગામ મારું છે, આ દેશ મારો છે, તેમાં કોણ આવી ગયું, મિશ્ર. કારણ કે એમાં જળ ચેતન બે હોય. હવે એ બધામાં શું શબ્દ છે? એમાં ત્રણેય કાળની વાત કરશે, હું આ છું અને આ દ્રવ્ય મૂળ સ્વરૂપ છે. બે પાછું ફરી થયું, હું આ છું અને એ મારા સ્વરૂપ છે. અને એવી રીતે એક સામાન્ય લઈને ત્રણેય કાળ ઉપર એ લઈને આ મારું પૂર્વે હતું અને ભવિષ્યમાં પણ હું એનો થઈશ. હવે 56 પાને ફરીથી વાંચીએ ગાથાર્થમાં આગળ. આવો જુઠ્ઠો આત્મ વિકલ્પ કરે છે તે. શું શબ્દો આચાર્ય દેવ? કોણ કરે છે જુઠ્ઠો વિકલ્પ કરે? એ સત્યવાદી હોય કે જુઠ્ઠું બોલનાર હોય? આપણે બધા જુઠ્ઠું બોલીએ છીએ. અમે તો ભાઈ સત્ય બોલીએ છીએ, અમારે તો જેવું હોય એવું કહી દઈએ. અને ઘણા તો કે મને હું ખોટું સહન ના કારણ ઘણા તેવું કે ને હું ક્યારે પણ આશ્ચર્ય છે ખોટાને હું સહન નહીં કરીને ક્રોધ કસાય એનો કરે છે. એવું કઈ છે કે નહીં સહન કરી શકું એટલે અહીંયા તો કે કેવું છે શબ્દ શું વાપરો? આવો જુઠ્ઠો એક તો એક અને બીજો શબ્દ કેવો વાપરો? આત્મ વિકલ્પ. ખાલી વિકલ્પ શબ્દ ના વાપરો, આત્મ વિકલ્પ એવો શબ્દ શું કામ વાપરો? આત્મ એટલે હું પણાનું પોતાપણ. આત્મા એટલે પોતાપણું સ્વપણું. ઓન જેને કહે ને આત્મા, આત્મા એટલે પોતાપણું સ્વપણું. તો ખાલી વિકલ્પ નહીં, એ વિકલ્પને પોતાપણે માને છે. અસ્થિરતાનો વિકલ્પ હોય તો એનાથી તો ભેદજ્ઞાન પણ હોય, પણ અહીંયા અજ્ઞાન દશામાં કેવું કરે છે? આત્મ વિકલ્પ એટલે પોતાપણાનો વિકલ્પ, વિકલ્પમાં પણ પોતાપણું માને. અને આવું જે કરે છે તે હવે આચાર્યદેવ આપણને ટાઇટલ આપે છે. ક્યાં ટાઇટલ આપે છે? એ મૂઢ છે, મોહી છે અને અજ્ઞાન. સરસ છે ને, આપણને ટાઇટલ ગમે ને આપણને, કે મોલાના બધાના સર નાઇટહુડ ના ને હોય છે ને, સર ના ટાઇટલ હોય છે ને, યુકેમાં હોય છે ને, અમેરિકા વાળી કદાચ બીજા હશે જે હોય. આપણને કેવા ત્રણ? એક નહી ત્રણ. અને આવા ટાઇટલ ક્યાંય આગળ ગાથાઓમાં છે ક્યાંય? હવે નિજરાધિકાર પૂરો થવા આવ્યો છે, બંધતિકાર આવશે ને એમાં પણ આવું આવશે. બધી ગાથાઓમાં હું મારું ને પરજી મારતે મુંડ છે, અજ્ઞાની છે, વિપરીત એથી. તો આ ત્રણેય ટાઇટલ પાછા ત્રણ મૂળ મૂળ સેના માટે આવ્યું? જેમ અમૂળ દ્રષ્ટિ આવ્યું હતું, જ્ઞાનની વિપરીતતા, મોહમાં શ્રદ્ધા અને ચારિત્ર બેની વિપરીતતા. આમ કહીને શું કીધું? તારું બધું જ વિપરીત છે. મૂઢ એટલે જ્ઞાનની વિપરીત આવે છે ને, અમૂઢ એટલે જાગૃત સમ્ય જ્ઞાની, અહીંયા મૂઢ. અને મોહમાં કોણ આવે? દર્શન મોહ ને ચાર બેમાં. તો તારું શ્રદ્ધા પણ ખોટું છે, જ્ઞાન પણ વિપરીત છે અને ચારિત્ર એ ખોટું. તો એ અજ્ઞાની છે. અને તે પુરુષ પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો એવો જાણતો થકો એવો જુઠ્ઠો વિકલ્પ નથી કરતો તે મૂંઢ નથી પણ જ્ઞાની. આનાથી વિપરીત જે જો ફરીથી આખો જોઈએ. પ્રશ્ન ખાલી સેનો પૂછ્યો છે? અપ્રતિબુદ્ધનું લક્ષણનો. અને આચાર્યદેવ બે જવાબ આપી દીધા કે અજ્ઞાની કેવી રીતે ઓળખાય છે અને જ્ઞાની કેવી રીતે ઓળખાય. એક શૈલી હોય છે આના, આમાં તો કુંદુક આચાર્ય દેવ જ આપે છે, બાકી તો અમૃતચંદ્ર આચાર્ય દેવ આશ્રમના લક્ષણ દેખાડે, સાથે ભગવાન આત્મા કેવો છે એ બતાવી દે 72 ગા. તો અહીંયા અજ્ઞાનીની વ્યાખ્યા કરી. અને જે પુરુષ આનાથી જુદા, જે પુરુષ પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતા થકા, ઓલું સંયોગ અને સંયોગી ભાવને પોતાને જાણ અને વસ્તુ સ્વરૂપને જાણતા, એને આવો જુઠ્ઠો વિકલ્પ હોતો નથી. અને એ રીતે આ પૂરું કરીને એના સરસ કળશમાં આપણે ખાલી 22 કળશમાં વાંચીએ આપણને બહુ જ પ્રેરણા આપે છે. જગત એટલે જગતના જીવો, અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોને હવે તો જ આમ જેને કે બસ ના ઇનફ ઇઝ ઇનફ. હવે તો તને હવે આટલી વાર ઠોકર ખાધી. ઘણી વાર તો એવું હોય છે દૂધનો દાજેલો શું કરતો હોય છે? છાસ નહીં ફૂંક મારે, કારણ કે એક અંદર અભિપ્રાય બેસી ગયો છે. ક્યાંક એક રસ્તે ગયા ને ઠોકર ખાધી, બીજી વાર એ જાશું ને તો વધારે જેને કોશિયસ થઈને. અહીંયા કે છે હવે તો અનાદિના આ મોને હવે તો તજો. અને એની સામે આત્મા કેવો છે? રસિક જનોને રુચિકર. સેના ઉપર વજન મૂક્યો? રૂચિ, મૂળ પાયો રૂચિ છે. જ્યાં રૂચિ છે ત્યાં કોઈ પ્રશ્ન નથી, અને જ્યાં રૂચિ નથી ત્યાં અનંત પ્રશ્ન ઉભા થયા વગર રહેશે. તો એ રસિક જનોને રૂચિકર છે. બારમાં હોય ને ક્લાસિકલ મ્યુઝિક ને એ બધા કેવા હોય, જેને ગમતા હોય એને બાકી ને એમ થાય કે હું આખી રાત ખાલી બે જ લાઈન ગાય, તમે શું આવું કર્યું. જેના માટે હોય છે એમ તત્વ કેવું છે, રસિક જનોને રૂચિકર. તો શું કરવું છે, રૂચિ જાગ્રત કરશું તો બધું સમજાયા વગર રહેશે નહીં, અને રૂચિ જાગ્રત નહીં કરીએ તો ક્યાંય સમજાવવાનું નથી. તો એક વાત કરીને હવે એનાથી આગળ જઈએ. 23, 24, 25 ગાથા આ જ વાતને આગળ આચાર્ય દેવ લઈ જાય છે. બહુ સુંદર આમાં ફરીથી કે આત્મા કેવો છે અને એના માટે સાક્ષી કોની વાત, આધાર કોની આપી. 24મી ગાથામાં કે સર્વજ્ઞના જ્ઞાનમાં તું અત્યારના કેવી રીતે દેખા છો, તું શરીર વાળો દેખા છો, કર્મના બંધન વાળો દેખા છો, રાગ વાળો દેખાય છો, ભેદ વાળો દેખાય છે, કેવો છે. સર્વજ્ઞ જ્ઞાન વિશે પાછું શબ્દ શું છે, અત્યારના. ક્યારે જ્ઞાની થયા પછી સદા ઉપયોગ લક્ષણ. જી ફરીથી સદા શબ્દ કેમ વાપરો, સદા એટલે ત્રણેય કાળ, પણ શબ્દ કેમ વાપરો. લક્ષણ સદા હોય, ક્યારેક હોય અને ક્યારેક ન હોય તો એ તો દોષ હશે. લક્ષણ કેવું કહેવાય, લક્ષણ કોને કહેવાય, જે પોતામાં સદાય હોય અને બીજામાં ક્યારેય ન હોય. એમાં ત્રણેય દોષ આવી ગયા, અસંભવ, અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ. પોતામાં સદાય હોય અને બીજામાં ક્યારેય ન હોય. તો ભગવાન તને, પૂજ્ય ગુરુદેવ એના માટે કડી કઈ ગાતા, પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાસ, નિજ સત્તા એ શુદ્ધ સૌને પેખતા. ભગવાન તને ઉપયોગ સ્વરૂપ જોવે છે અને તું તને રાગમય શરીરમય માને છે, તું ભગવાનથી વિરુદ્ધ જોવે છે. તને ભગવાનના માર્ગમાં પ્રવેશ મળવાનો નથી. શું કરવું છે, ભગવાન જોવે એવું આપણે જોવું છે કે આપણે આપણા મિથ્યા કલ્પનાથી આપણને જોવો છે. તેની સુંદર એમાં છે, જો એમાં ખાલી ગાથા ઉપરથી જ લઈએ. જેની મતિ અજ્ઞાનથી મોહિત છે, પાનું 58 છે, 23, 24, 25 ગાથા ફરીથી શું છે, જેની મતિ કેવી છે. જો એક એક શબ્દોમાં ખુલાસા કરતા જાય, કોઈ કર્મના ઉદય તું અજ્ઞાની થયો છે એમ નથી, કોઈ કુગુરુએ તને અજ્ઞાની બનાવ્યો નથી. શેનાથી છે, અજ્ઞાનથી મોહિત છે, પોતાના અજ્ઞાનથી. અને એક સિમ્પલ ભાષા, અજ્ઞાન કોને કહેશો, પોતાના સ્વરૂપનું અજાણપણું, એનું નામ અજ્ઞાન છે. શાસ્ત્ર ભણ્યા નથી ને યાદ રાખ્યું નથી ને કોઈને સમજાવતા કહેતા આવડતું ને, એ અજ્ઞાન નથી. જ્ઞાન સ્વરૂપ આત્માનું અજાણપણું, એનું નામ જ અજ્ઞાન છે. અને જ્ઞાનમય ભગવાન આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન, એ જ જ્ઞાન છે. તો અનાદિથી એ મોહમય થઈ અને સાથે એનાથી શું થયું, મોહ રાગ દ્વેષ આદિ ભાવોથી સહિત છે. અજ્ઞાન દશામાં શું થાય, આવાજ ભાવ થાય, અને એ પછી અજ્ઞાનથી જીવ કહે છે કે આ શરીર આદિ બદ અને અબદ. ઓલામાં ક્યાં આવ્યા હતા, સચિત, અચિત અને મિશ્ર. હવે અહીંયા કોણ આવ્યા, બદ એટલે એક ક્ષેત્રાવકાશ બદ અને દૂરના કોઈ પણ પદાર્થ, એ શરીર આદિ બદ્ધ અને ધંધાન આદિ છૂટા. એ પૂતગલ મારું કહે છે તો આચાર્ય એને જવાબ સામે આપે છે આપણને અજ્ઞાની. સર્વજ્ઞના જ્ઞાન વડે તો તું કેવો છે, સદા ઉપયોગ લક્ષણ. આ શબ્દ ઘણી જગ્યાએ મળશે, ઉપયોગો લક્ષણ. તત્વા સૂત્રમાં પણ આત્માનું લક્ષણ શું આપ્યું, નિયમસારમાં પણ જોશો તો પણ એ શબ્દ છે ઉપયોગ. અને ઉપયોગની વ્યાખ્યા શું છે, ચૈતન્ય અનુવિધાયી પરિણામના ઉપયોગ છે. ઉપયોગ બે રીતે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, અને એ રીતે ચારિત્રના ઉપયોગમાં શુભ ઉપયોગ, અશુભ અને શુદ્ધ ઉપયોગ, ત્રણેય. અહીંયા ઉપયોગ તો મુખ્ય દર્શન જ્ઞાન માટેનો છે, પણ અહીંયા સરસ શબ્દ શું છે, ચૈતન્ય અનુવિધાયી. એનો અર્થ શું થયો, ક્યારે પણ જ્ઞેયથી તને જ્ઞાન નથી, જેથી તને અધિકતા જ્ઞેયની શું કામ લાગે. જે કઈ તારું પ્રણમન થયું છે કોના કારણે થયું છે, તારે કારણે. તો એ ઉપયોગ લક્ષણ જે
તો તું પૂતગલને કેમ મારું માને છે? અને ઉપયોગમય અને પૂતગલ બે વચ્ચે ફરક કેટલો છે? આ ગાથાની અંદર કેટલા દ્રષ્ટાંત આપી દીધા, જેમ પ્રકાશ અને અંધકાર વચ્ચે તફાવત છે, એમ ઉપયોગ અને અનુપયોગ એવા એવું કયું લેશું? આપણું શરીર કે બીજાનું શરીર લેશું? કોનું લેશું? પૂતગલ સ્વરૂપ કોણ છે? આપણું શરીર કે બીજાનું? કોનું લેશું? આપણું અત્યારના તો આપણું છે ને, પછી છૂટી જાય પછી મારું નથી ને. એટલું કીધું તને પ્રકાશ અંધકાર વચ્ચે ફરક લાગે છે ને, આ એટલો એ ફરક છે. આ રીતે 23-24-25 ગાથામાં વાત કરી, અહીંથી શિષ્ય વાત પોતાની ઉપાડે છે. આચાર્ય દેવ આપે કહો એ વાત, પણ અમે શું કરીએ? અમે જ્યાં બીજા શાસ્ત્રો વાંચ્યું એમાં ટાઇટલ શું માર્યું છે? અમે કોની સ્તુતિ કરીએ છીએ? તીર્થંકરની સ્તુતિ કરીએ છીએ, અને એની સ્તુતિ આચાર્ય કરી છે. અને વર્ણન કર્યું કોનું? શરીરનું વર્ણન. તો અમે એવું માનીએ છીએ, અમે કઈ જો આ એક બોજ વિચારવા જેવું, અન્ય મત વાળા નથી લીધા જ નથી આમાં. જે જૈન શાસ્ત્ર નો પાછો કેવો કરે છે? અભ્યાસ કરે છે. વિતરાગના શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં કેમ અજ્ઞાન રહી ગયું, એ આપણા માટે એટલું જ એપ્લાય થાય છે. અને એના માટે સુંદર જવાબ આપશે. તો શિષ્ય તો બહુ જ વિનયથી કહ્યું કે અમને અમારી આ મૂંઝવણ ન છે. તો આચાર્યદેવ એના માટે જવાબ ખાલી બહુ સરસ લાઈનમાં આપે છે, 63 પાના ઉપર, 27 ગાથા ઉપરનું, 26 ગાથામાં પ્રશ્ન, પછી અમૃતચંદ્ર કળશ, બહુ સીધો. તો નય વિભાગ જાણતો નથી, આટલામાં પૂરો નિવાડો આવી ગયો. નય વિભાગ એટલે શું? અપેક્ષા જાણતો નથી. કઈ અપેક્ષા? એક જ વ્યક્તિને કોઈ આવીને કેમ છો પિતા એમ કહે છે, એક જ વ્યક્તિ આવીને કહે છે કેમ કાકા છો, કોઈ આવીને એમ કહે છે કેમ મામા છો. એક જણ ઉભો થાય એનું થાય આ શું વળી? આ વળી એક જ વ્યક્તિ ને ત્રણ નામ આપે છે, એમાં સાચા કેવા હશે? કેવું નામ સાચું હશે? એક પિતા કહે છે, એક કાકા કહે છે, એક મામા કહે છે, કેવું સાચું હશે? ન્યા તો ખબર નહી, એવું પરિચય છે કે ઊંઘમાં પૂછશે તો એ સાચું કહેશે ને. અહીંયા તત્વનો જો સુખી થવું હશે તો તત્વના પરિચય થવું પડશે. અનાદિકાળથી સંયોગના પરિચયમાં એમાં જ એકત્વ બુદ્ધિને શ્રુત પરિચિત અને અનુભૂત. તો અહીંયા આચાર્ય દેવ એની વાત સુંદર કરીને દ્રષ્ટાંત આપીને વાત કરે છે. અને એ જ રીતે વાતને ફરીથી 28 અને 29 ગાથામાં એ વાત કરે છે કે ખરેખર જો વાત કરીએ તો એ જીવથી પૂતગલનું વર્ણન કરવું એ તો વ્યવહાર છે, એ ખરેખર આત્માના એ ગુણ નથી. પરમાર્થ તો કેવડી ના ગમ. 29 અને 2 7 છે, જે 29 છે, નિશ્ચય નથી યોગ્ય નહીં દેહ ગુણ કે. આચાર્ય દેવોએ જે વાત કરી છે તો વ્યવહારથી ભાઈમાં, કારણ કે જીવ ભાઈથી ઓળખે એ વાત પડે, એ યથાર્થ તો એમની સ્તુતિ નથી. યથી સ્તુતિ કોણ છે? કે જે કેવળીના ગુણ છે. તો ફરીથી એનાથી આગળ વાત 31 ગાથામાં કરે અને દ્રષ્ટાંત આપે કે કેવી રીતે પૂતગલના વર્ણનથી નથી, કેમ નગરીનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી, રાજાના ગુણોનું વર્ણન કરવું. તો શિષ્ય પ્રેમ ભક્તિથી પૂછે છે તો મને કેવળીની સાચી સ્તુતિ શું? એ પ્રશ્ન કર્યો તો આચાર્ય દેવે ત્રણ પ્રકાર, ફરીથી ત્રણ પ્રકાર છે એટલે એક થી ચડિયાતી છે, પાછી એક નથી, એક રાગથી સ્તુતિ હોય ને કે વિતરાગતાથી એમ નથી. અને એટલા માટે ત્રણ નામ ક્યાં છે? જીતેન્દ્રિયજીન, જીતમોજીન અને ક્ષીણમ. એ ત્રણ પ્રકારે સમ્યક દર્શન થતા જીતેન્દ્રિય થાય છે, ઉપસમ શ્રેણીમાં જીતમો છે અને ક્ષપક શ્રેણીમાં ક્ષીણ. અને કેવળ જ્ઞાન અથવા 12મું ગુણસ્થાન આવતા કઈ સ્તુતિ હોય છે? 12મા ગુણસ્થાને 13મે ગુણસ્થાને કયું, કઈ અત્રણ માંથી કઈ સ્તુતિ હોય છે? સૌ 14મા દર્શન થતા જીતેન્દ્રિયજીન, ઉપસમ શ્રેણીમાં જીતમોહજીન અને ક્ષપક શ્રેણીમાં ક્ષીણમાં. પણ 12મે અને 13મે ગુણસ્થાને કઈ સ્તુતિ હોય? અરે એ હવે સ્તુતિ કરવા યોગ્ય બને છે. અધૂરા સતી ત્યાં સુધી સ્તુતિ કરનાર, અને પછી તો સ્તુતિને. અને એ વાત કરીને ફરીથી 34 ગાથામાં ત્યાગની સુંદર વાત કરી કે જ્ઞાન જ ત્યાગ છે. અને એનું દ્રષ્ટાંત 35 ગાથામાં એ ધોબીનાથી સુંદર વાત આવીને, બહુ એક એક શબ્દ લઈએ ભ્રમ થી બીજાનું લાવી અને પોતાનું માનીને નિરાતે સૂતો. કેટલા સુંદર શબ્દો. પેલું શું છે? ભ્રમ માયનું પોતાનું, અને જ્યાં પોતાનું માને ત્યાં નિરાત હોય. પોતાની ઘરમાં જવું હોય તો ટાઈમ જોતા હશે ને, રાતના 12 વાગે જવાય કે ન જવાય, ડિસ્ટર્બ નહીં તો કેવી રીતે જાય? મારું છે, મારું સ્વપણું. સ્વમાં તો શું હોય એને, પોતાપણામાં કોઈ વિકલ્પ એને એ રીતે એમાં વાત કરીને પછી આ પૂર્વ રંગ પૂરો કરવો છે. તો આચાર દેવ એના માટે 36-37 સમ્યક દર્શન માટેની પેલી માં ભાવક ભાવથી મોહ ભાવથી વેદનાન, 37માં જ્ઞેય ભાવથી વેજ્ઞાન, અને 38 ગાથામાં એક શિષ્ય કેવો પાત્ર હશે કે 5મી ગાથામાં આચાર્ય દેવ કહે છે તું અનુભવ કરીને અમારી વાતને સ્વીકારજે. 38 ગાથા થતા તો એ પોતે 38 ગાથા એવું નથી, આચાર્ય દેવ પોતાની વાત કરે છે. જે અત્યંત અપ્રતિભૂત હતો એને વિરક્ત ગુરુ જ્યાં સમજાવે છે તેને આત્માની અનુભૂતિમાં એ આત્માને કેવો અનુભવ્યો, કેવો જાણ્યો એ વાત કરીને આચાર્ય દેવ કહે છે આટલા સુધીમાં તો તારું કામ થઈ જવું જોઈએ, છતાં હજી તને નથી થતું. ચાલ તો તને વાત 13મી ગાથામાં મેં કીધું તું ને કે ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણવા એ સમ્યક. તો હવે અમે એક એક એ તત્વની વાત લઈ, પણ યાદ રાખજે એમાં અમે શેનાથી વાત કરશું? ભૂતાર્થ નહીં. તું ભેદ ભંગથી જે જાણે છે એવી રીતે, અને એ રીતે વાત આગળ ચાલતા એમાં એક વચ્ચે ટાઈમ તો થઈ ગયો, પૂરું જ કરીએ. કરતા કર્મ અધિકાર નાખ્યો. જીવને સામાન્યપણે શબ્દોથી તો ભિન્નતા બોલે છે, પણ એમ થાય હું નહીં કરું તો કોણ કરશે? કારણ કે આજ 5 દ્રવ્ય કેવા છે? અજીવ, એને તો કાંઈ ખબર નથી, જાણતા નથી કેમ પરણવું ને એવું તો કાંઈ ખબર પડે નહીં, માટે વિલ ગોઈંગ ટુ કેર, એની સંભાળ કોણ લેશે? છે ને નાના બાળક સાવ હોય એને બધા કેર લે કે નહીં? સંભળે હેઝ ટુ ટેક કેર એમ ને, એમ આ બધા કહેવા છે અજીવ પદાર્થ, એને કાંઈ ખબર ન પડે તેની સંભાળ કોણ લેશે? એ બહુ સુંદર જેને કઈ કરતાપણાનું અભિમાન છોડવા માટે એક ખાસ કરતા કર્મ અધિકાર, અને એ પૂરી થયા પછી છેલ્લો અધિકાર, બધા જ સ્વાંગ ભૂલી જા. હવે સ્વભાવમાં તું કોણ છો? કે હું સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ. આખા સમયસારમાં સૌથી હાઈસ્ટ ગાથા હોય તો સર્વ વિશુદ્ધ જ્ઞાન. કેટલી ગાથા? 108, 308, 308 થી 415. તો એ વિસ્તાર કરીને એમાં ફરીથી કરતા કર્મના બધા ભાવો લઈને આખી વાત કરીને કે તું અંતે એટલું સ્વીકાર કરજે કે હું જ્ઞાતા છું. એ જ્ઞાતા ભાવમાં રહીશ તો તારું નિશ્ચિતપણે કલ્યાણ થયા વગર રહેશે નહીં. આવું પરમાગમ આપણે પરમ સદભાગ્ય આચાર્ય દેવે રહીશું. જેમ દર્શન આચાર્યના જ્ઞાનથી આ ષટ્કંડ આગમની રચના થઈ, એ પ્રથમ સૃષ્કંદ આ દ્વિતીય સૃષ્કંદનું એક અધ્યાત્મનું ટોચનું એ કોઈ 2000 વર્ષ પછી પણ આપણા હાથમાં આવ્યું છે ને, એ પરમ સદભાગ્ય છે. અને એના એક એક શબ્દનો આવો ભાવ ખોલીને આપણને એ જે સમજાયું એ ઉપકાર, ઉપકાર શું બોલીને વાળી શકાય? મૌન તાતી વધારે વાળી શકાશે. એમના ભાવોનું અંતર જો ગ્રહણ કર્યું એ ઉત્કૃષ્ટપણે એમનું એ ઉપકાર છે, એને આપણે યાદ કરીને.
જય જિનેન્દ્ર. હવે આપણે થોડી પ્રતિષ્ઠાની છેલ્લા દિવસની યાદો વાગોળીએ, જેમાં આપણે સૌ પ્રતિષ્ઠા મંડપમાં મોક્ષ કલ્યાણક ઉજવી અને અહીંયા જીન મંદિરમાં જિનેન્દ્ર ભગવંતોની સ્થાપના કરી રહ્યા છે. ફક્ત 2 મિનિટનો આ વિડીયો છે, ફક્ત 2 મિનિટ. अंकल एक मिनिट बधा शांति राखो प्लीज बहनों प्लीज बधा शांति राखो
રોજ સવારમાં આવી અને પૂજા ભક્તિ બધું કરીને છેક સુધી એટલે પ્રતિષ્ઠા છે ત્યાં સુધી રોજ નિયમિત રીતે આવતા એવા આપણા વાણીભાઈ ને પસંદ કર્યા. એવી રીતે હું પણ મને એવું લાગે છે કે આપણા મંદિરમાં જ્યાંથી અનિલ જિલ્લામાંથી જ્યાંથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી શું હોય હમણાં આપણે યાત્રા જેવું કર્યું એમાં પણ એમને ગાયું એવા ઇન્દ્રભદ્રભાઈ કે જેને અત્યાર સુધી આપણે બધાને આ ભક્તિ અને જેમને ગુજરાત વગેરેમાં આપણે બધાને ઉચ્ચારે એવી રીતે હંમેશા આપણને સાથે આવ્યો છે. તો એવા ઇન્દ્રભદ્રભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે એ મારે આ ભક્તિનો ઉચ્ચાર કરે.
Thank you. નીતિબેન દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ બે મિનિટ વિનમેન જે વેદનાની રમઝટ બોલવાની છે એના વિશે આપણને માહિતી આપશે.
જય શ્રીન્દ્ર બધાને. મને લાગે છે કાલની મારી વાતનો અસર મને દેખાય છે. તમે બોલો શાંતિ ભગવાન. ચાલો હવે આપણે ખાલી બે લાઈન ભક્તિથી મને જોઈએ છે કે બધા જોરદાર તાળી સાથે ઉત્સાહ સાથે આપણે આ ભક્તિ પણ પ્રતિષ્ઠા વખતે ખૂબ ગાતા. ખાલી બે મિનિટ હું લઈશ, વધારે નહીં. પછી રીનાને આપણે
બોલવાની છે. બે ત્રણ લાઈન બોલવાની છે. હું બોલી સમ્યક દર્શન. ધરોહર છે જે આપણું જૈન શાસન એ લોકોએ પોતાના